શ્રી સમયસાર ગાથા 275 થી 277 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 13.
પ્રવેશે ધર્મનું કારણ પકડે એથી તેના ફળ તરીકે દૈવક સુધીના ભોગને પામે એટલી કસાય કસાયની ભૂમિકામાં જાય. શાસ્ત્ર પઠનને બાહ્યાચારના નિમિત્તે ગ્રેવક સુધીના ભોગ ને પામે, ગ્રેવક ફળ એને આવે શુભ ભાવ, પરંતુ કર્મ નો ક્ષય થતો એના ભવ ચક્ર ન એક આંટો કે અડધો આંટો ઓછો થતો કર્મ ક્ષય જરા પણ થતો નથી. આ હોય પણ ભવ્ય હોય કે અભવ્ય હોય, વ્યવહારની જે આશ્રિત છે ગુરુજી એટલે શુભ રાગ ને આશ્રિત પ્રેમ છે તેને આત્માનું જ્ઞાન સતાન છે નહીં, એ ખરેખર ધર્મના સ્વરૂપને જાણતો નથી. પછી ગમે તેટલી ક્રિયામાં એ લીન રહે, રેચોપચો રહે, અને એને ખરેખર સત્ય ધર્મ, સત્યાર્થ ધર્મ, ભૂતાર્થ ધર્મ અથવા સત્યાર્થ ધર્મ એને પ્રાપ્ત થતો નથી, એટલે એનું ભવ ભ્રમણ ટળતું. અભવજીને જ્ઞાન શ્રદ્ધા નહીં હોવાથી નિશ્ચય વડે કરવામાં આવતો વ્યવહારનો અંશે યોગ્ય જ છે, આટલું તો સ્પષ્ટ છે. હવે તમે કેમ શુભ ભાવનો નિષેધ કરો છો, કેમ બાહ્ય ક્રિયાનો નિષેધ કરો છો એ વાત રહેતી નથી, તો યોગ્ય જ છે. અહીં એકનું વિશેષ જ્ઞાન કે થોડો વધારે ખુલાસો, આ હેતુવાદ રૂપ અનુભવ પ્રધાન ગ્રંથ છે. હેતુ એટલે કારણ, કારણ કાર્યથી સમજાવવાની જેમાં પદ્ધતિ છે એ હેતુવાદ કહેવાય છે, અને એમાં પણ અનુભવને પ્રધાન કરીને આ ગ્રંથમાં પ્રથમ કહેવામાં આવે છે. અનુભવ પ્રધાનતાથી વાત કરી છે, આગમ પ્રધાનતાથી નહીં. આગમમાં આમ કહ્યું છે, આગમમાં આમ કહ્યું છે, જો બીજા આગમમાં પણ આમ છે, આગમની પ્રધાનતા નથી કરી, પણ કારણ કાર્યનો લોજિક આપીને અનુભવને પ્રધાન કર્યો છે. તેથી તેમાં ભવ્ય ભવ્યનો અનુભવની અપેક્ષા એ નિર્ણય છે, આગમની પ્રધાનતાથી વાત કરી નથી. પણ ભવ્યને અભવ્યને એના અનુભવમાં શું થાય એ અનુભવની અપેક્ષા એ નિર્ણય કરવામાં આવ્યો છે. આગમમાં કેવળી ભગવાને આમ કહ્યું છે એ વાત વિશે એ પ્રકારની પદ્ધતિ નથી, કેમ કે એ તો સૂક્ષ્મ વાત છે, કેવી નગમ છે. અભયના જે પરિણામ છે પંચ મહાવ્રત સમિતિ બુદ્ધિ નિર્વિચાર પાળે, અનુપૂર્વ શાસ્ત્રનું શાસ્ત્ર અનુસાર ઉઘાડ જ્ઞાન હોય, પછી વિરુદ્ધ ઉઘાડ જ્ઞાન હોય, એની બુદ્ધિમાં બુદ્ધિગોચર વિપરીતતા ન હોય, તો અબુદ્ધિપૂર્વકની જે વિપરીતતા છે એ તો કેવળી ગમગમ છે. પણ અહીંયા અનુભવની અપેક્ષા એ નિર્ણય કર્યો છે. હવે જો આને એટલે આ વાતને અહેતુવાદ આગમ સાથે મેળવીએ તો કારણ મેળવા સિવાય, કારણ આપ્યા સિવાય અભવ્યને વ્યવહારના પક્ષનો સૂક્ષ્મ આશય રહી જાય છે, કે જે કેવળી ગમ છે. આગમથી જઈએ અને બીજું અનુભવના કારણે ન તપાસીએ તો એવું જે દ્રવલિંગી મુનિ હોય છે, જેને શાસ્ત્રનું જ્ઞાન શાસ્ત્ર અનુસાર હોય છે, જેનું આચરણ પણ શાસ્ત્ર આગમ અનુસાર હોય છે, કેવળી કહ્યું એ અનુસાર હોય છે, તો એનું જે સૂક્ષ્મ મિથ્યા છે એ સૂક્ષ્મ મિથ્યા છે એટલે થોડું મિથ્યા છે એમ નથી, ઘણા એમ સંતોષી કરવાથી ધર્મ થશે એવું માનતા હતા. અને હવે એમ સમજ્યા છે કે એ તો બધા શુભ ભાવ છે અને ધર્મનું સ્વરૂપ કોઈ બીજું છે, તો તેથી આપણું મિથ્યાત હવે મંદ થયું છે, એટલો તો લાભ થયો કે નહીં. આમાંથી એ કેવળી ગમે એવું જે સૂક્ષ્મ મિથ્યાત છે કોને દ્રવ્યલિંગી મળી જાય, તો પણ એનો અનંત સંસાર એવો ને એવો ઉભો તો એ તો લાભ થયો કે ન થયો અહીંયા પ્રશ્ન એ છે. મિથ્યા તો મિથ્યાત્મક દ્રષ્ટિએ પૂરેપૂરું છે. સદમસ્ત ને અનુભવ ગોચર નથી પણ હોતો, એને પોતાને અનુભવ ગોચર થતો નથી. વાત નથી પકડાતી. શાસ્ત્ર જ્ઞાન બહુ ચોખ્ખું હોય ભાઈ. એ તો આવી રીતે આચાર વિચાર અને જ્ઞાન હોય તો પણ એને મિથ્યા થઈ જાય તો પછી આપણી શું વાત.
આપણે
ન માનતા હોય એમ ગણો પછી રહી જતું હોય તો રહી જાય તો સંભવ છે ને એમ કે જો આટલા અંગકૃમ ના ઉપાય વાળાને અને નિયોગ્ય આચરણ પાળવા વાળાને સૂક્ષ્મ મિથ્યાસ કેવી રીતે રહી જાય છે તો પછી એ ભૂલ મારી જાય તો આપણે ભૂલ મારી જઈએ તો શું એ બનવા જોગ છે. આપણે તો એટલી બુદ્ધિ નથી ને આચરણ પણ ભલે એટલું પૂર્ણ જ્ઞાન હોય અને ભલે એટલી પંચમહાવૃત આદિની ચારિત્ર ની દશાની નંદતા પણ ન હોય અવિરુદ્ધ દશા હોય અને 3 ઇંચ જેટલી ઉઘાડ માત્ર હોય બહુ ઓછો ઉઘાડ હોય બહુ મોટો દરિયા તો પણ જ્ઞાન ભિન્ન છે અને રાગ ભિન્ન છે એટલું જ્ઞાન સૂચિત છે એ જોઈને ઓળખે તો ત્યાં એને સમજણ આવે છે. સમી પંચેન્દ્રજીને પ્રયોજનના વિષયમાં એ સ્પષ્ટતા અનુભવથી થઈ શકે એવી ચીજ અનંતાને થઈ છે એટલે એમાં તો બહુ નાસીપાસ થવા જેવું આ દ્રષ્ટાંત લીધો અહીંયા દ્રવિંદુનો. એટલે એથી કાંઈ આપણને ખબર ન પડે કેમ કે અંગગુરુઓના જાણનાર ધારણા કરનાર દ્રવિલિંગીને ખબર ન રહી એની તો કસાયની જો 5 ઇન્દ્રિયના વિષયનો રસ પણ એટલો નહોતો ત્યારે તો પંચમા રસમાં હતા. ત્યાગ વૈરાગ તો ઘણો હતો છતાં એ ન ઓળખી શક્યા અનુભવને ન પારખી શક્યા. નિર્જ્ઞાનનું નિરૂપણ કરતા જ્ઞાનનું નિરૂપણ કરે કે ન કરે
કસાઈને અભાવ શાંતિ કસાઈની મંતર શાંતિ કસાઈનો અભાવ થયો નથી
જ્ઞાન ને રાગ ભિન્ન છે. જ્ઞાન માં કસાય નો અભાવ છે એમ એનો અર્થ નથી એટલે તો એ વાત લીધી. નહીતર અહીંયા મૂંઝવણ થાય છે કે ભાઈ આ કેવી રીતે આમાં રસ્તો શું છે. જો આવા ઉભાર વાળાને આવી શાંતિ વાળાને ભૂલથાપ થાય તો આપણે તો કયા હિસાબમાં આવે એમ કઈ નાસી પાસ થવા જેવું એક્સપિરિયન્સ હોય છે. આપણે મનુષ્ય માટે અત્યારે ઘણો ઉગાડ છે અને આટલું વર્તન જાણવા વાળાને બુદ્ધિ તો ઘણો ઉગાડ ગણી શકાય પ્રયોજન માટેના એક્સપિરિયન્સને પણ એ ભેદ જ્ઞાન થાય છે. ઓછા ઉઘાડ વાળા મનુષ્યને પણ ભેદ જ્ઞાન થાય છે. વધારે ઉઘાડ વાળાને પણ ભેદ જ્ઞાન થાય છે. નિર્જ્ઞાન તો કોઈ પણ હાલતમાં થાય છે ત્યારે એને એ જ્ઞાન ને રાગ ભિન્ન છે. જ્ઞાન કસાય ના અભાવ સ્વરૂપ છે. સાથે ચાલતો રાગ એ જ્ઞાન થી ભિન્ન તત્વ છે અને આ ભિન્ન તત્વ છે એ એને ઓળખાણ થી જાય છે.
શાંતિ છે એ તો છે
કથાના અભાવ રૂપની શાંતિ નથી, નિદાન કેવી રીતે કરવું?
આ જ્ઞાન છે હાજર છે. ગેરહાજર રહેલી વસ્તુ નું અનુમાન કરવાનો આ વિષય નથી, હાજર રહેલી વસ્તુ ને અનુભવ ગોચર કરવાનો એને પ્રયત્ન કરવો, એટલે વાત બહુ સુધી એમાં એમ નથી કેતા કે કોઈ અંતર તત્વ ઊંડું ઊંડું કઈ ખૂણે ખાતરે ગુફામાં રહી ગયું છે એનું અનુમાન કરીને તું આવો છો ને આવો છો એમ છે. જ્ઞાન તત્વ તારી પર્યાયમાં મોજૂદ છે, હાજર છે, અસ્થિ ધરાવે છે, પ્રગટ રૂપ છે. રાગ તત્વ પણ તારી પર્યાયમાં મોજૂદ છે. હવે એ બે ના તત્વ દ્રષ્ટિએ તેમાં તે પણ તત્વ એમાં વ્યાખ્યા છે કે તે પણ એને તત્વ કહેવામાં આવે. જ્ઞાનનું જ્ઞાનત્વ શું છે, રાગનું કસાય પણ સકસાય પણ શું છે, એ બે જો તને ઓળખ કરતા આવડશે, બંનેની ભિન્નતા એના સ્વરૂપના અવલોકનથી જણાશે, તો તને અકસાય શાંતિ સ્વરૂપ આત્મા કેવો છે એનું અવભાષણ થઈ જશે. એટલે તો જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર કહેતા અહીંથી કોઈ આત્માને જુદો પાડીને ઓળખી શકાય સ્વીકાર્યું નથી. જેવું છે જેવું જ્ઞાન નું જ્ઞાનત્વ છે એને એને જેમ છે તેમ સ્વીકાર્યું નથી, જાણ્યું નથી, જાણ્યું નથી ને સ્વીકાર્યું નથી. આ તો એમ જ કે છે કે તું એટલો પ્રયત્ન કરને કે આ હું જ્ઞાન સ્વરૂપ છું એટલે હું કેવો છું, આખો આત્મા તને જ્ઞાનમાં
આવશે.
જ્ઞાનમાં એટલું જ્ઞાન જ છે અને જ્ઞાનમાં રાગ નથી. આ તો તું કહેશ કે મને બુદ્ધિમાં આવે એવી વાત છે, એની તો ના પડતો નથી. હવે તપાસ કે એમ છે કે નહીં, તપાસીને એની ખાતરી કર. ભલે કહેવાથી તે માન્યું તમે ધન્યવાદ છે. બે વચ્ચે કઈ ફરક રહે છે, એ શું ફરક રહે છે, કેમ રહે છે, કેવી રીતે રહે છે, એ વાત એને જોવાની સીધી વાત છે. એમાં લાંબી ચોરી તો કઈ વાત નથી. 181 માં એ બહુ સરસ વિષય
દિવસે
તો નિર્જ્ઞાન કરનાર જીવ કેવી રીતે પ્રયોગ કરે છે 181-82 સાથે છે. 293 વિદુત છે, જે વિદુત છે ને એ તો 293 છે. નીચેથી છઠ્ઠી લીટી 293 પાને નીચેથી છઠ્ઠી લીટી એવી રીતે જ્યારે એવી રીતે મેં ઉપર દ્રષ્ટાંત દીધું છે કે આકાશનું સ્વરૂપ વિચારવામાં આવે તો સર્વવ્યાપક એવું આકાશ એને કોઈનો આધાર નથી. એવી રીતે જ્યારે આધાર આદેશ ભાવ વિનાનું છે, એક જ જ્ઞાનને એકલા જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને જ્ઞાનમાં લઈને, આનો અર્થ શું છે કે જ્ઞાનમાં જ્ઞાનની અધિકતા જોવામાં આવે છે, જ્ઞાનમાં જ્ઞાનને જોવામાં આવે છે. એટલે કે જોનાર પોતાને જોવે છે, કેમ કે જોનાર જ્ઞાન છે, જુનાર જયારે જુનાર ને જુએ છે અને એ રીતે જોવે છે કે આ જે જુનાર જાણનાર જુનાર જાણનાર છે એ કોના આધારે જોવે જાણે છે એનો આધાર આધે ભાવ જયારે વિચારવામાં તપાસવામાં આવે ત્યારે જ્ઞાન ને બાકીના અન્ય આરોપવાનો અનુરોધ જ હોવાથી એટલે સહજ જ બીજા ગ્રંથથી અને જુદા પણ હોવાથી બુદ્ધિમાં એટલે જ્ઞાનમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી પ્રભવતી નથી એટલે ઉત્પાદ થતો નથી પ્રભાવિત ઉત્પન્ન થવું જ્ઞાન ને બીજાના આધારે જ્ઞાન થાય છે એમ જ્ઞાન ને પોતાને જણાતું નથી આ મારું જ્ઞાન સ્વયં જ્ઞાન ની શક્તિ થી જ જ્ઞાન ઉત્પન્ન થઈ રહ્યું છે શબ્દ ના શાસ્ત્ર ના ગુરુ ના આધારે અને તેની પ્રભવતા જયારે ભિન્ન આધાર ની અપેક્ષા નથી જ્ઞાન ને એમ જયારે જ્ઞાન માં આવે છે નાસ્તિક ત્યારે અસ્થિ પૂર્વક એ નાસ્તિક જ્ઞાન માં આવે છે તો અસ્થિ શું છે કે એક જ્ઞાન જ એક જ્ઞાન માં જ પ્રતિષ્ઠિત છે આ તો વિકલ્પ છે એનું વાચ્ય એવું છે બરાબર આ તો વિકલ્પ થી વચન થી કહ્યું પણ એનું વાચ્ય એવું છે કે આ જ્ઞાન આવું જ્ઞાન માં જ માત્ર સારી રીતે રહેલું જ્ઞાન માં જ્ઞાન સિવાય બીજું કાંઈ એમ બરાબર સમજી જવાય છે એટલે જ્ઞાન થી જયારે જ્ઞાન નું જ્ઞાન થાય છે જ્ઞાન માં જ્ઞાન નું જ્ઞાન જ્ઞાન દ્વારા જ થાય છે તે જ જ્ઞાન દ્વારા થાય છે ત્યારે એને જ્ઞાનમય જ્ઞાયક એના જ્ઞાન માં આખો આવી જાય છે બસ માટે જ્ઞાન જ જ્ઞાન માં છે ક્રોધાદિક ક્રોધાદિક માં છે એટલે જ્ઞાન અને રાગ ભિન્ન છે એવું નિર્જ્ઞાન થાય છે ત્યારે એને અકષાય શાંત સ્વરૂપ આત્મા કેવો છે એની શાંતિ કેવી છે એ વેદન સહિત એને અનુભવમાં જ્ઞાનમાં આવે અનુભવ જ્ઞાન થઈ ગયા પોતામાં છે પછી ક્યાંય બહાર ગોતવા જવી પડતી નથી છે પોતામાં પોતે જ છે એ બહુ સમીસાર ની પદ્ધતિ એટલે ઉત્કૃષ્ટ આત્મજ્ઞાન થવાનું ઉત્કૃષ્ટ નિરૂપણ પ્રરૂપણ જેને કહીએ એ જ વસ્તુ છે એટલે એમાં અહીંયા દ્રવલિંગીના દ્રષ્ટાંતથી કાંઈ વાત અશક્ય છે એમ કહેવા માંગતા નથી પણ ભૂલ રહી જાય તો એટલે અર્થ સુધીની ભૂલ રહે છે એ એનું જ્ઞાન કરાયું છે અભવ્યને આ વ્યવહાર નહીના પક્ષનો આશય સર્વથા કદી પણ મતો જ નથી એને ઊંડે ઊંડે શુભ ભાવની પ્રધાનતા છે એ ગઈ નથી જ્ઞાનની પ્રધાનતા એની ઓળખાણ નહીં થઈ હોવાથી આવી નથી અને વ્યવહાર નહીનો પક્ષ એટલે કે શુદ્ધ ભાવની મીઠાશ મુખ્યતા એને કદી ગઈ નથી એ બહુ બહુ વિચાર માંગે એવો વિષય છે ઘણા મંથન થી એને નક્કી કરવા જેવી ચીજ છે કે આ શુદ્ધ ભાવની પ્રધાનતા શું છે માનવી છે આચાર્ય નાના ઉપર બાહ્ય આચરણ તે ચારિત્ર છે શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન છે નવતત્વ ને છ ગ્રહનું શ્રદ્ધાન દેવગુરુ શાસ્ત્ર નું શ્રદ્ધાન તે દર્શન છે એમ નથી એ તો જ્યાં વાતને માંડવી છે એની આ પૂર્વ ભૂમિકા ચાલે છે ચેવની વડે નિષેધ એટલે કે નિષેધવા યોગ્ય જે વ્યવહાર નહીં અને વ્યવહાર નહીં નો નિષેધક જે નિશ્ચય નહીં એ બંનેનો એવો કેવા છે સ્વરૂપ શું છે એવું પૂછવામાં આવતા વ્યવહારને નિશ્ચયનું સ્વરૂપ કહેવામાં આવે છે. જ્ઞાન છે વ્યવહાર નિયમ કે છે. આચારાંગાદી શાસ્ત્રો નું જ્ઞાન તે વ્યવહાર જ્ઞાન ને જાણકારું જ્ઞાન ને જ્ઞાન કહેવાનો એક વ્યવહાર છે. એ કઈ ખરું જ્ઞાન નું સ્વરૂપ છે નહીં. જીવાદી તત્વો નું સિદ્ધાંત દર્શન જાણવું. જીવાદી તત્વો તે દર્શન છે. દર્શન નો વિષય શ્રદ્ધાનો વિષય. જીવાદી તત્વો સાત તત્વો નવ પદાર્થો આવી જાય છે. દેવ ગુરુ શાસ્ત્ર નું શ્રદ્ધાંત પણ એમાં દેવ ગુરુ શાસ્ત્ર આવા હોય. 18 દોષ રહીત દેવ તે અરિહંત દેવ છે. 18 દોષ રહીત 18 દોષ પણ બીજા માને છે. 18 દોષ કોઈ બીજા માને છે. જીવ નિકાય એ ચારિત્ર છે. 6 જીવ નિકાય ની અહિંસા પાળવી રક્ષા કરવી એવો એક વ્યવહાર ચારિત્ર નો વિષય છે. એને વ્યવહાર ને ચારિત્ર કહેવાની પદ્ધતિ અથવા બોલણી છે. ખરેખર ચારિત્ર નું સ્વરૂપ આત્માના ચારિત્ર નું એ ખરું સ્વરૂપ નથી. એમ વ્યવહાર કહે છે. એમ દર્શન ના ચારિત્ર ને વ્યાખ્યા વ્યવહાર ને કરવામાં આવે છે. નિશ્ચયથી શું કહે છે? નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે. મારા જ્ઞાન નો આશ્રય મારો આત્મા હોવાથી એવું જ્ઞાન તે જ્ઞાન છે. અથવા આત્માને જ્યાં જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન ને આત્માનું જ્ઞાન તે જ્ઞાન છે. એ સિવાયના જ્ઞાન ને ખરેખર જ્ઞાન કહેતા નથી. મારો જ આત્મા દર્શન અને ચારિત્ર છે. દર્શન નો વિષય શ્રદ્ધાનો વિષય પણ મારો આત્મા જ છે. એટલે તે દર્શન સ્વરૂપે છે એમ કહે છે. એમાં તો તન્મય છે. તન્મયપણું છે. જ્ઞાન થી તન્મયપણું છે. શ્રદ્ધાન થી એ તન્મયપણું છે. અને ચારિત્ર થી પણ તન્મયપણું છે. એટલે આત્મા જ જ્ઞાન છે એટલે જ્ઞાન નો વિષય છે. આત્મા જ દર્શન છે એ દર્શન નો વિષય છે. આત્મા જ ચારિત્ર છે એટલે ચારિત્ર નો એકત્વ લિંગતા નો એ વિષય છે. મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે. મારા આત્મા આત્મા જ પરના ત્યાગ સ્વરૂપે છે. એમાં કઈ ભળી ગયું હવે કે છે કે દાળ ભાત શાક રોટલા આત્મામાં ક્યારે અડતા. જીવને એમ થાય છે મેં ખાધું અત્યાર સુધી મેં ખાધું ને હવે આજે હું ખાઈશ નહીં કે છે. એ વ્યવહાર ચારિત્ર એમ કહે છે પણ એ ખરેખર ચારિત્ર છે નહીં. એથી રહીત એવું જે આત્મતત્વ છે જે પરના ત્યાગ સ્વરૂપ જ છે એને આત્મા જ પ્રત્યાખ્યાન સ્વરૂપ છે એમ કહેવામાં આવે છે. એ આગળ વ્યાખ્યા લીધી છે. આત્મા છે એ આત્માને ભગવાન કહ્યો છે. હા ભગવાન જ્ઞાતા દેવ આત્મા છે. તે અન્ય દ્રવ્યના સ્વભાવથી થતા અન્ય સમસ્ત પ્રભાવોને તેઓ પોતાના સ્વભાવ ભાવ વડે નહીં વ્યાપ્ત હોવાથી સ્વભાવમાં ક્યાંય વ્યાપેલા નથી. આત્મા પણ એમાં વ્યાપેલો નથી. પોરપણે જાણે જાણીને ત્યાગે છે. એટલે કે એ પોરપણે એને જાણે છે એ જ એનો ત્યાગ છે. વ્યવહાર ચારિત્ર ના શુભાવરૂપ રાગ એ મારું ચારિત્ર છે એમ જાણે ત્યાં સુધી એને પ્રભાવ જાણ્યા નથી. પ્રભાવ નો પ્રભાવ પણ ન જાણે તો એનો ત્યાગવાનો સવાલ રહેતો નથી. પોતાનું સ્વરૂપ છે. તેથી જે પહેલા જાણે છે, જેને એનું પરપણાનું જાણવું છે, તે જ પછી ત્યાગે છે. એટલે કે જાણવા પૂર્વક જ ત્યાગ થાય છે, ભલે તત્કાળ છે પણ જાણવા પૂર્વક જ ત્યાગ છે. જેમ પારકું વસ્ત્ર જાણીને સજ્જન માણસ ભૂલથી આવી ગયું હોય તો પણ એનો આના ઉપરનું સ્વામિત્વ ઉઠાવી લે છે. આપવાની ક્રિયા ભલે બે ક્ષણ પછી થાય પણ મારું નથી એમ જ્ઞાન થયું એટલે એને એનો ત્યાગ થઈ ગયો. એ ત્યાગ છે, બીજું તો કોઈ ત્યાગનાર નથી. જ્ઞાન ત્યાગ એવું જ્ઞાન છે, એ ત્યાગ સ્વરૂપ છે. એમ કે એમ આત્મામાં નિશ્ચય કરીને એવા આત્મ સ્વરૂપને જાણીને પ્રત્યાખ્યાનના સમયે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પ્રભાવ પ્રભાવને હું છોડું છું એમ કે છે ને, તેની ઉપાધિ માત્ર થી પ્રવૃત્તિ નું ત્યાગ ના કરતા પણ નામ ને હું પ્રભાવ ને છોડું એ તો એની ઉપાધિ થઈ ગઈ એમ કે છે. અને એ ઉપાધિ નું નામ માત્ર પણ છે, પેલા એનું ગ્રહણ કરતો હતો. એટલે વસ્તુતા એ તો આત્મામાં એનું ત્યાગ નું નામ નિશાન પણ નથી. જેમાં ત્યાગ નું નામ નિશાન નથી એમાં ગ્રહણ થઈ ગયું ને એનું ઘર થઈ ગયું એ વાત આવી ક્યાંથી? એ તો એકનું જ્ઞાન છે. ત્યાગના કરતાપણાનું નામ હોવા છતાં પણ, અપેક્ષા એ નામ લાગુ પડતું હોવા છતાં પણ, એના અપેક્ષા વિનાના સ્વભાવને પરમાર્થી જોવામાં આવે તો પરભાવના ત્યાગ કરતાપણાનું નામ પણ પોતાને નથી. નામ લાગુ પડતું હોવા છતાં એક અપેક્ષા એ તો એને નામ પણ લાગુ પડતું નથી. ત્યાગનાર એવું લાગુ પડતું નથી તો ગ્રહણ કરનાર તો લાવ્યો ક્યાંથી? પોતે તો એ નામથી પણ રહી છે, કારણ કે જ્ઞાન સ્વભાવથી પોતે છૂટ્યો નથી. જ્ઞાન 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 કેટલું જતા માટે જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે એમ અનુભવ કરવો. જ્ઞાનમાં રાગ નો અભાવ છે, ભિન્ન છે એમ અનુભવ જ્ઞાન ન કરવો. એવું જ્ઞાન છે એમ અનુભવ કરવો, એવું નથી ને ભળી ગયું છે ને છૂટો પાડીને અનુભવ કરવો એવું પણ અહીંયા કહેતા કોઈ કાળે અજ્ઞાન વખતે કે કોઈ કાળે જો જ્ઞાન રાગ રૂપ થાય તો પછી એને જ્ઞાન રૂપ કરવાનો સવાલ રહેતો
માન્ય છે.
પણ એ તત્વો પોતાના સ્વરૂપે હોય અન્ય સ્વરૂપે કેમ થઈ શકે? તો એ તત્વ નો નાશ થાય. આજે એક તત્વ નો નાશ થાય ગમે કરીને સર્વ તત્વ નો નાશ થાય, સર્વ શૂન્યતા નો પ્રસંગ આવે. પ્રલયવાદી તો એમ કહે કે અમને ઈષ્ટ છે, કેમ કે અમે પ્રલયમાં માનનારા છીએ. એનો અર્થ એમ છે કે તારા આત્મા નો નાશ તને ઈષ્ટ છે, બસ એ તો ગુજરાત નું સ્વરૂપ છે એમ અમે કહીએ છીએ. મારો આત્મા સમર અને યોગ છે. સમર એટલે નિર્વિકલ્પ સમાધિ સ્વરૂપ છે મારો આત્મા. યોગ એટલે સ્વરૂપમાં ધ્યાન સ્વરૂપ છે. એ આત્મા ધ્યાન સ્વરૂપ જ છે, પોતે ધ્યાતા છે અને પોતે ધ્યાન છે અને પોતે જ એ ધ્યેય થઈને પ્રણમે. આચારાંગાદી શબ્દ શું તે જ્ઞાન છે, કારણ કે તે શબ્દ શું જ્ઞાન નો આશ્રય છે. જ્ઞાન એમ શા માટે કહે છે? આચારાંગાદી એમાં પૂર્વ બધા દ્રેવ સ્વરૂપ લઈ લેવા, દ્રેવ સ્વરૂપ કહો કે શબ્દ સ્વરૂપ કહો, તેને જ્ઞાન કહેવામાં આવે છે. કારણ કે તે જ્ઞાનનો આશ્રય છે, ઉપયોગ એના આશ્રય પરમે છે, એટલે એને જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન પૂજા કરો, શાસ્ત્ર રાખીને આપણે પૂજાની વિધિ કરે છે ને, જ્ઞાન પૂજા શા માટે કહેવામાં આવે છે? કારણ કે જ્ઞાન નો એ આશ્રય છે, વ્યવહાર જ્ઞાન એના આશ્રય, એના નિમિત્તે થતું જાણી ને ત્યાં જ્ઞાન તો નિશ્ચિત જ્ઞાન થી જ થાય છે. પણ આપણે વ્યવહાર દ્રષ્ટિકોણ નિમિત્ત નિમિત્તે સંયોગ પ્રધાનતાથી જોતા એનો આશ્રય ત્યાં ઉપયોગ કર્યો હોવાથી એ શબ્દ સ્વરૂપ ને શાસ્ત્ર ને જ્ઞાન કહેવામાં આવે છે. જીવાદી નવ પદાર્થો દર્શન છે, નવ પદાર્થો નામ પ્રદાન કરવામાં આવે છે, સ્વીકારવામાં આવે છે. જગતમાં આવા નવ પદાર્થો છે, જીવાદી નવ પદાર્થો દર્શન છે. કારણ કે તે દર્શન એટલે શ્રદ્ધાનો આશ્રય છે, શ્રદ્ધાનમાં એનો આશ્રય કરવામાં આવે છે. તેથી નવ પદાર્થો દર્શન છે એમ કહેવામાં આવે છે. અથવા નવ પદાર્થોની શ્રદ્ધા તે શ્રદ્ધા છે, એ વ્યવહાર શ્રદ્ધા છે, વ્યવહાર એ તે શ્રદ્ધા છે, એને દર્શન કહેવામાં આવે છે. અને છ જીવનિકાય ચારિત્ર છે, છ જીવનિકાયની રક્ષાના પરિણામ એને ચારિત્ર ગણવામાં આવે છે. કેમ કે ચારિત્ર પરિણામનો એ આશ્રય છે. જીવના વ્યવહાર ચારિત્રના પરિણામમાં એવો વિકલ્પ આવે છે કે છકાય જીવની હિંસા મારા મનવચન કાયાના યોગથી ઘટાડો. મનવચન કાયાના યોગની પ્રવૃત્તિમાં એ જીવોની હિંસા ન થાય એની સંભાળ, એનો પ્રયત્ન હું રાખું, એ વ્યવહાર ચારિત્રનો વિષય છે. તેથી એને ચારિત્ર કહેવામાં આવે છે. કારણ કે તે ચારિત્રનો આશ્રય છે. એ પ્રમાણે વ્યવહાર છે, વ્યવહાર છે એટલે બોલવાની પદ્ધતિ છે, એને વ્યવહાર દર્શન ચારિત્ર કહેવામાં આવે છે. એનો અર્થ એ થાય છે કે ખરેખર એ દર્શન ચારિત્રનું સાચું સ્વરૂપ નથી, એનું નામ વ્યવહાર છે. જાણવું જોઈએ શું છે વ્યવહારનો પક્ષ હોય, એમ કે જો શાસ્ત્રમાં કહ્યું છે કે આ વ્યવહાર છે, દર્શનના ચારિત્ર આ વ્યવહારે છે, એમ અમારી વાત વ્યવહારે થાપી છે કે નહીં, એવી રીતે ખેંચી જવા માટે આ વાતને કહી નથી. પણ અહીંયા એ વાતને ઉઠવાડવા માટે થાપી છે, શાસ્ત્ર પદ્ધતિ છે કે વ્યવહારને થાપીને ઉઠાવવામાં આવે છે. એવું શું કરવા, થાપીને ઉઠાવવું, જો ઉઠાવવું હોય તો થાપવું જ નહોતું એમ કહે ને કે ભાઈ, બીજાઓ પણ વ્યવહારને થાપે છે, એની સામે વ્યવહારને થાપવામાં આવે છે. એની જગત એમનું હોય આમ વ્યવહાર હોય, આ વ્યવહાર તમારો દોષિત છે, અમારો વ્યવહાર નિર્દોષ છે, મોક્ષ માર્ગ જોઈને જેટલો કોઈ રાગ અને અશુદ્ધતા રહે છે એની પણ મર્યાદા, એની લિમિટ, એનો ચોક્કસ પ્રકાર, આટલા હદે નિર્દોષતા વાળો હોવો જરૂરી છે, એવું જ હોય ને એથી હીણું હોય નહીં, એ રીતે વ્યવહારના સ્થાનમાં એને વ્યવહારને જાણવો જોઈએ. પણ એ વ્યવહાર તો એ ખરેખર પરમાર છે, એ વાત સમારંભ કરીને આ મૂર્તિ મૂર્તિનું માથાકું શું કરવા કરો છો, મંદિર દેરાસર કરવા આટલા મોટા આરંભ સમારંભ કરો, પ્રતિષ્ઠામાં આવું મોટું રસોડું ધમાધમ એ બધું નહીં કરવું જોઈએ. આત્માનું ધ્યાન કરો બેસી કે ભાઈ વ્યવહારના સ્થાનમાં વ્યવહાર કેવો હોય એનું જો પણ તને જ્ઞાન ન હોય અને સીધો તો નિશ્ચયારૂઢ થઈ જા, એટલો ન્યાય ન સ્વીકારીશ અને એકદમ પરમાત્મા ન્યાય ન્યાયરૂપ પરિણામમાં તું આવી જા, તારા પર સ્થિતિ જોવામાં આવતી એ વાત થતી. ભગવાન કહેલો વ્યવહાર ના સ્થાન માં વ્યવહાર આવો હોય ને એટલે તે નિશ્ચય નું શું સ્થાન પકડી લે છે એમ છે. નિશ્ચિત નિશ્ચયપૂર્વક એનો નિષેધ યોગ્ય છે.
ભગવાન